એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે આજના જ્ઞાન સત્રમાં. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે લખવાની કળા વિશે, મતલબ આપણી સમજને પડકારે છે અને કદાચ હા બદલી પણ નાખે.
નમસ્કાર, હું વાત કરી રહી છું સ્ટીવન પિંકરના ધ સેન્સ ઓફ સ્ટાઇલ પુસ્તકની, એટલે કે શૈલીની સમજ.
હા, અને આ વિષય ખરું ને અત્યારે કેટલો મહત્વનો છે. આપણે રોજ કેટલું બધું વાંચતા હોઈએ છીએ, ઈમેલ્સ, રિપોર્ટ્સ, સરકારી કાગળો.
અને કેટલી વાર એવું બને છે કે વાંચીને એમ થાય કે આ શું લખ્યું છે, માથું દુખવા લાગે, જાણે શબ્દોનો જંગલ હોય ને અર્થ ગોતવો પડે.
બહુ વાર મને તો ખાસ કરીને એકેડેમિક લખાણો કે સરકારી દસ્તાવેજોમાં આવું લાગે, જાણે જાણી જોઈને અઘરું બનાવ્યું હોય એવું લાગે.
હા, પિંકરનું પુસ્તક બસ આ જ સમસ્યાના મૂળ સુધી જાય છે, પણ એમ કે એમનો રસ્તો જરા જુદો છે.
એટલે એ ખાલી એમ નથી કહેતા કે સારું લખો.
ના ના, એ તો સમજાવે છે કે સારું લેખન ખરેખર શું છે અને આપણું મગજ ભાષાને કેવી રીતે પ્રોસેસ કરે છે, એના આધારે કઈ શૈલી કેમ કામ કરે છે એની વાત કરે છે.
ઓહ, આ તો રસપ્રદ વાત છે. તો પછી આ વિચાર લાવનાર લેખક સ્ટીવન પિંકર, એમના વિશે થોડું જાણીએ. કોણ છે અને એમની વાત કેમ સાંભળવા જેવી છે?
જુઓ, સ્ટીવન પિંકર કોઈ સામાન્ય લેખન ગુરુ નથી. એ તો હાર્વર્ડ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર છે અને વિશ્વના ટોચના સંજ્ઞાનાત્મક મનોવૈજ્ઞાનિક.
કોગ્નિટિવ સાયકોલોજિસ્ટ?
હા, કોગ્નિટિવ સાયકોલોજિસ્ટ અને ભાષાશાસ્ત્રી પણ ગણાય છે.
એટલે એમનો મુખ્ય રસ મન અને ભાષાના સંબંધમાં છે. મેં એમના બીજા પુસ્તકો જેમ કે ધ લેંગ્વેજ ઇન્સ્ટિંક્ટ એના વિશે સાંભળ્યું છે, ખૂબ જાણીતા થયા હતા.
બરાબર, એમનું કામ જ એ સમજવાનું છે કે આપણું મગજ ભાષા શીખે કેવી રીતે, વાપરે કેવી રીતે, સમજે કેવી રીતે, અને આ જ વસ્તુ પેલું એમને લેખન શૈલી પર વાત કરવા માટે એકદમ યોગ્ય બનાવે છે.
કેવી રીતે?
કારણ કે એ પરોક્તવાચક વ્યાકરણના નિયમો ઘોખાવાને બદલે કોગ્નિટિવ સાયન્સ, એટલે કે મન કઈ રીતે કામ કરે છે એ વિજ્ઞાન, એના દ્રષ્ટિકોણથી શૈલીને જુએ છે.
અચ્છા, એટલે નિયમો કેમ કામ કરે છે એ સમજાવે છે, ખાલી નિયમો જણાવતા નથી, એ મગજની પ્રોસેસિંગ સાથે જોડે છે વાતને. આ તો ખરેખર નવો જ અભિગમ લાગ્યો.
ચોક્કસ, એ ભાષાને એક જીવન સિસ્ટમ તરીકે અને લેખનને વાચકના મન સાથેનો એક સંવાદ માને છે. આ જ એમની ખાસિયત છે.
સારું, તો આ પુસ્તક ધ સેન્સ ઓફ સ્ટાઇલ, એનો મુખ્ય વિચાર શું છે? પિંકર શું કહેવા માગે છે ટૂંકમાં?
એમની મુખ્ય દલીલ એટલે એ છે કે સારું લખવું એ કોઈ રહસ્યમય કળા નથી કે ખાલી અઘરા વ્યાકરણના નિયમો પાડવાની વાત નથી.
તો પછી શું છે?
એ ખરેખર તો એક કોગ્નેટિવ એટલે મનની સમજણવાળી અને સહાનુભૂતિપૂર્ણ એટલે વાચક શું વિચારશે એ સમજવાની સ્કિલ છે, કુશળતા છે. સારી શૈલી એમાંથી આવે છે કે માણસનું મન ભાષાને કેવી રીતે સમજે છે એની ઊંડી સમજ હોય.
પણ જો આટલું સીધું છે તો પછી આટલા બધા લખાણો કેમ આટલા બોરિંગ અને અઘરા હોય છે, ખાસ કરીને એકેડેમિક, સરકારી, બિઝનેસ જગતના? શું લોકો જાણી જોઈને આવું લખતા છે?
પિંકર કહે છે મોટે ભાગે તો ના, મુખ્ય વિલન છે જ્ઞાનનો અભિશાપ, કર્સ ઓફ નોલેજ.
કર્સ ઓફ નોલેજ, જ્ઞાનનો અભિશાપ, એ વળી શું?
એક માનસિક સ્થિતિ છે. જ્યારે આપણે કોઈ વિષયમાં ઊંડા ઉતરી જઈએ ત્યારે આપણા માટે એ કલ્પના કરવી બહુ અઘરી થઈ જાય છે કે સામેવાળો એ નથી જાણતો જે આપણે જાણીએ છીએ.
એટલે જે આપણને સહેલું લાગે એ બીજા માટે નવું હોઈ શકે એ આપણે ભૂલી જઈએ છીએ.
બરાબર, આપણી પરિભાષા, આપણા ટૂંકાક્ષરો, આપણા તર્કના પગથિયા, એ બધું આપણા માટે એટલું સહેજ હોય કે આપણને ખ્યાલ જ નથી રહેતો કે વાચક માટે આ બધું અજાણ્યું છે.
આ વાત તો બહુ સાચી લાગે છે. નિષ્ણાતો ઘણીવાર એવી ભાષા વાપરે જાણે બધા જ એમના જેવા નિષ્ણાત હોય, એબ્રિવિએશન્સ વાપરે ને ફૂલ ફોર્મ પણ ના આપે, અમુક સ્ટેપ્સ જ ગાયબ કરી દે.
નિયમો પર ધ્યાન આપે છે પિંકર, એને ઝોમ્બી નિયમો કહે છે.
ઝોમ્બી નિયમો?
હા, મતલબ એવા નિયમો જે મરી ગયા છે, જેનો ભાષાના અસલી વપરાશમાં કોઈ આધાર નથી પણ ભૂતની જેમ વળગી રહ્યા છે. એ ભાષા કેવી રીતે કામ કરે છે એના વિજ્ઞાન પર ધ્યાન નથી આપતા.
તો પિંકરનો ઉપાય શું છે?
પિંકર કહે છે કે આપણે ક્લાસિક સ્ટાઇલ અપનાવવી જોઈએ. આ એક આધુનિક વૈજ્ઞાનિક અભિગમ છે.
ક્લાસિક સ્ટાઇલ એ શું છે? કોઈ જૂના જમાનાની શૈલી જેવું લાગે છે નામ પરથી તો.
નામ ભલે જૂનું લાગે પણ વિચાર નવો છે. ક્લાસિક સ્ટાઇલ લેખનને દુનિયા તરફની એક બારી તરીકે જુએ છે, પારદર્શક બારી.
બારી કેવી રીતે?
લેખકનો હેતુ પોતાની હોશિયારી બતાવવાનો નથી, પણ વાચકને કંઈક દેખાડવાનો છે. કોઈ હકીકત, કોઈ દૃશ્ય, કોઈ વિચાર. લેખક અહીંયા માર્ગદર્શક છે અને વાચક એનો સાથી, બંને સરખા છે.
અચ્છા.
અને ગદ્ય એટલું સ્પષ્ટ હોવું જોઈએ કે વાચક સીધું એ વિષયને જ જોઈ શકે, વચ્ચે લેખકના ભારે ખમ શબ્દોની દિવાલ ના આવે.
વાહ. એટલે લેખક પોતે થોડો પાછળ રહે, પોતાની જાત વિશે બહુ વાતો ન કરે. પેલું આ પ્રકરણમાં હું દલીલ કરીશ એવું બધું નહીં, સીધી જ વાત.
એકદમ સીધી, આત્મવિશ્વાસથી ભરેલી રજૂઆત. માહિતી મુખ્ય છે, લેખક નહીં. પિંકરના મતે નોન ફિક્શન એટલે કે હકીકત લક્ષી લખાણ માટે આ સૌથી સારી શૈલી છે.
સમજાયું. તો ખરાબ લેખનનું કારણ જ્ઞાનનો અભિશાપ અને ઉપાય ક્લાસિક સ્ટાઇલ. પણ આ સ્ટાઇલ અપનાવવા માટે બીજું શું ધ્યાન રાખવાનું?
હા, હવે પિંકર આપણને ભાષાના મૂળભૂત બંધારણ તરફ લઈ જાય છે. એ કહે છે કે આપણા મગજમાં વિચારો એક જાળા જેવા હોય છે, બહુ જ જટિલ, ઘણા બધા કનેક્શન સાથે.
જાળા જેવા, બરાબર.
પણ જ્યારે લખીએ કે બોલીએ ત્યારે એ જટિલ જાળાને એક સીધી રેખામાં, એટલે કે શબ્દોને હારમાળામાં, એક દોરીમાં ગોઠવવા પડે છે.
હા, આ બરાબર છે. વિચારો તો આમ તેમ કૂદકા મારતા હોય, પણ શબ્દો તો એક પછી એક જ આવે.
તો આ જાળામાંથી દોરી બને કેવી રીતે?
એ કામ કરે છે વ્યાકરણ, ખાસ કરીને વાક્ય રચના એટલે કે સિન્ટેક્સ. સિન્ટેક્સ શબ્દોને ખાલી લાઇનમાં નથી મૂકતું, પણ એક ઝાડ જેવી રચનામાં ગોઠવે છે.
ઝાડ જેવી? હા, ટ્રી સ્ટ્રક્ચર, જેમાં કયો શબ્દ કોની સાથે જોડાયેલો છે, કયો શબ્દ સમૂહ મુખ્ય છે, એ બધું નક્કી થાય. આનાથી જ અર્થ સ્પષ્ટ બને છે. પિંકર સમજાવે છે કે આ વ્યાકરણના નિયમો કોઈ મનસ્વી રીતે નથી બનાવ્યા.
તો
એ એટલે વિકસ્યા છે કે વાચકના મગજ પર બિનજરૂરી બોજ ન પડે અને અર્થ સમજવામાં ગૂંચવાડો ન થાય.
ઓહો.
એટલે વ્યાકરણ તો મદદ કરવા માટે છે, ડરાવવા માટે નહીં.
હે, એ વિચારોને સ્પષ્ટ કરવાનું સાધન છે. સારું, આ તો વાક્યની વાત થઈ, પણ આખા ફકરા કે લેખમાં એક સૂત્રતા, પેલો પ્રવાહ, એ કેવી રીતે જાળવવાનો?
એના માટે પિંકર એક સરસ સિદ્ધાંત આપે છે. આપેલ નવો કરાર, ગિવન ન્યૂ કોન્ટ્રાક્ટ.
ગિવન ન્યૂ, આપેલ નવું, એ શું છે?
એનો મતલબ છે કે વાક્યની શરૂઆત એવી માહિતીથી કરવી જે વાચક માટે જૂની કે જાણીતી હોય, આપેલ, જે કદાચ આગલા વાક્યમાંથી આવતી હોય, અને વાક્યનો અંત નવી માહિતી, નવુંથી કરવો.
અચ્છા, એટલે જૂનાથી નવા તરફ જવું.
હા, આનાથી વિચારોની સાંકળ બરાબર જોડાયેલી રહે અને વાચકને ફોલો કરવામાં આસાની રહે, અને દરેક ફકરો એક મુખ્ય વિચારની આસપાસ જ હોવો જોઈએ.
સમજાઈ ગયું. વાક્ય અને ફકરાના સ્તરે સ્પષ્ટતા અને પ્રવાહ. પણ પેલી જૂની વ્યાકરણની ચોપડીઓ અને એમના નિયમોનું શું? પેલું કહે છે ને કે વાક્યના અંતે પ્રપોઝિશન ન મુકાય કે એન્ડથી વાક્ય શરૂ ન કરાય.
હા, બસ એ જ મુદ્દા પર પિંકર ઝોમ્બી નિયમોની વાત કરે છે.
ફરી આવ્યું એ ઝોમ્બી.
હા, કારણ કે આ એવા નિયમો છે જેનો ભાષાના વાસ્તવિક ઉપયોગમાં કે તર્કમાં કોઈ આધાર નથી, પણ વર્ષોથી ચાલે આવે છે અને લેખકોને ડરાવે છે. પિંકર આવા ઘણા નિયમોને ખોટા પાડે છે.
જેમ કે
સ્પ્લિટ ઇન્ફિનિટિવ ન કરવો, વાક્યના અંતે પ્રેપોઝિશન ન વાપરવું, એન્ડ કે બટથી વાક્ય શરૂ ન કરવું, આવા ઘણા. પિંકર કહે છે કે ભાષાના સાચા નિયમો લોકોના વપરાશથી બને છે, કોઈ પંડિતોના હુકમથી નહીં. સારા લેખકો શું કરે છે એ જોવું જોઈએ.
એટલે પિંકરનો અભિગમ વધુ વર્ણનાત્મક છે, આદેશાત્મક નહીં. ભાષા જેવી છે એવી જુઓ, જેવી હોવી જોઈએ એવા ખોટા આગ્રહો ન રાખો.
બરાબર. અને એમની નજરે શૈલી એ ખાલી સજાવટ નથી, એ તો તમારી માહિતીને વધુમાં વધુ સ્પષ્ટ અને અસરકારક રીતે રજૂ કરવા માટે તમે જે બુદ્ધિપૂર્વકના નિર્ણયો લો છો એનો સેટ છે.
સરસ. તો આ બધી ચર્ચામાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ તારવી શકીએ જે શ્રોતાઓ યાદ રાખી શકે?
મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો સંદેશ એ છે કે લેખન એ ખાલી નિયમોની રમત નથી, પણ એમાં મનની સમજ અને સહાનુભૂતિ બંને જરૂરી છે. તમારે વાચકના જૂતામાં પગ મૂકીને વિચારવું પડે.
હા. બીજું, નોન ફિક્શન માટે
ક્લાસિક સ્ટાઇલ શ્રેષ્ઠ છે. વાચકને સમાન ગણો, સીધી વાત કરો, ભાષાને પારદર્શક રાખો, વિચારો સુધી પહોંચવા દો.
ત્રીજું, અને આ તો બહુ જ પ્રેક્ટિકલ છે, જ્ઞાનનો અભિશાપથી બચો. એ ખરાબ લેખનનો મોટો દુશ્મન છે. આપણે જે જાણીએ છીએ એ બીજા નથી જાણતા, એ સતત યાદ રાખવું પડે. આપણે ત્યાં સરકારી પરિપત્રો જુઓ કે કેટલીક વાર યુનિવર્સિટીના પેપર્સ.
ખરું કહ્યું, સામાન્ય માણસને સમજાય જ નહીં.
બરાબર. ચોથો મુદ્દો, વ્યાકરણથી ડરો નહીં. એ તર્કની વ્યવસ્થા છે, એને સમજો, ઘોખો નહીં, એ સ્પષ્ટતા લાવવાનું સાધન છે. અને પાંચમું, ભાષાના નિયમો પર સવાલ ઉઠાવો. શું એ ખરેખર ભાષાની સમજ પર આધારિત છે કે ખાલી કોઈ જૂનો ઝોમ્બી નિયમ છે? સારા લેખકો શું કરે છે એ જુઓ.
અને આ બધાનું નીચોડીએ કે સ્પષ્ટતા રાખવી એ ખાલી સારી વાત નથી, પણ એક રીતે નૈતિક જવાબદારી પણ છે. અસ્પષ્ટ લખીને આપણે વાચકનો સમય અને શક્તિ વેડફીએ છીએ.
હા, સ્પષ્ટ લેખન એ સ્પષ્ટ વિચારની નિશાની છે, અને આ પુસ્તકમાં આવા ઘણા ધારદાર વાક્યો અને વિચારો છે જે યાદ રહી જાય. થોડા યાદ કરીએ.
ચોક્કસ. જેમ કે પહેલું, ક્લાસિક સ્ટાઇલ એ લેખક દ્વારા સત્યની રજૂઆત છે. લેખક એક જાણકાર માર્ગદર્શક છે જે વાચકને પ્રવાસે લઈ જાય છે. આમાં લેખક વાચકનો સંબંધ કેવો હોવો જોઈએ એની વાત છે, સમાનતા અને માર્ગદર્શન.
બીજું, પેલું જ્ઞાનના અભિશાપવાળું. અગમ્ય ગદ્યનું મુખ્ય કારણ જ્ઞાનનો અભિશાપ છે. તમે જે જાણો છો તે અન્ય કોઈ નથી જાણતું તેની કલ્પના કરવામાં મુશ્કેલી. આ આપણને યાદ દેવડાવે છે કે મોટાભાગે ખરાબ લેખન ખરાબ ઈરાદાથી નહીં, પણ આપણી પોતાની માનસિક મર્યાદાથી થાય છે.
અને વ્યાકરણ વિશે, વાક્યરચના એ મનસ્વી નિયમોનો સમૂહ નથી, તે સંયોજનાત્મક ડિઝાઇનનો ચમત્કાર છે. આનાથી વ્યાકરણનો ડર ઓછો થાય અને એની રચનાત્મક શક્તિ સમજાય.
અને છેલ્લું, નિયમો ક્યાંથી આવે છે એના પર. ઉપયોગના નિયમો નિષ્ણાતો દ્વારા કાયદાકીય રીતે બનાવવામાં આવતા નથી, તે લેખકો અને વાચકોના સમુદાયમાં ગર્ભિત સર્વસંમતિ તરીકે ઉભરી આવે છે. ભાષા લોકોની છે, કોઈ ખાસ વર્ગની નહીં.
આ બધું સાંભળવું તો બહુ ગમ્યું, પણ રોજિંદા જીવનમાં આ બધું ક્યાં કામ લાગે? કોને ફાયદો થાય આનાથી?
અરે, લગભગ બધાને. તમે એકેડેમિક હો કે રિસર્ચર, તો તમારા જટિલ વિચારો વધુ લોકો સમજી શકે.
હા, અને જો તમે બિઝનેસમાં હો તો સ્પષ્ટ ઇમેઇલ રિપોર્ટ લખો તો કેટલી ગેરસમજ ઓછી થાય, કામ કેટલું ઝડપી થાય. ઓફિસમાં તો આ રોજનો સવાલ છે.
બરાબર. વકીલો, સરકારી અધિકારીઓ, જો એ લોકો સ્પષ્ટ લખે તો સામાન્ય માણસને કેટલી શાંતિ. કાયદા, કરારો, જાહેરનામા.
સાચી વાત. અને વિદ્યાર્થીઓ, એમના નિબંધો કેટલા બધું સારા બની શકે.
અને વાત ખાલી લખવાની નથી, આ જ્ઞાનના અભિશાપની સમજ છે ને, એ તો આપણે રોજની વાતચીતમાં પણ કામ લાગે. જ્યારે આપણે કોઈને કશુંક શીખવતા હોઈએ, સમજાવતા હોઈએ,
હા, ત્યારે પણ સામેવાળાના લેવલનો વિચાર કરવો જરૂરી છે.
બરાબર. એટલે આ પુસ્તક સારા લેખક તો બનાવે જ, પણ સારા કમ્યુનિકેટર પણ બનાવે, અને કદાચ સારા વાચક પણ. કારણ કે આપણે લેખકે શું કામ આમ લખ્યું હશે એ વધુ સારી રીતે સમજી શકીએ.
એકદમ સરસ. તો આખી વાતચીતના અંતે આપણે શું મુખ્ય શીખ સાથે જઈ રહ્યા છીએ? તમારા માટે સૌથી મહત્વનું શું રહ્યું?
મારા માટે તો એ કે જ્ઞાનનો અભિશાપવાળી વાત એ ખરેખર આંખ ખોલી નાખે એવી છે. આપણે કેટલું બધું ધારી લઈએ છીએ, એ સતત યાદ રાખવું કે સામેવાળો કદાચ એ નથી જાણતો જે આપણે જાણીએ છીએ, અને એ પ્રમાણે આપણી વાત રજૂ કરવી, આ બહુ મોટી વાત છે.
હા, અને મારા માટે સૌથી મોટી વાત એ રહી કે લેખન એ ખાલી શબ્દો ગોઠવવાની કસરત નથી, પણ એ વિચારનું શુદ્ધ પ્રસારણ છે. અને સારી શૈલી તો એવી હોય જે દેખાય જ નહીં, વાચક સીધો વિચાર સુધી પહોંચી જાય.
મને વ્યક્તિગત રીતે એ ગમ્યું કે લેખનને સહાનુભૂતિના કાર્ય તરીકે જોવામાં આવ્યું છે. વાચક વિશે વિચારવું, એના મનમાં શું ચાલતું હશે એ કલ્પવું, એમાં એક માનવીય સ્પર્શ છે.
અને મને એ જાણીને રાહત થઈ કે વ્યાકરણ એ ખરેખર એક લોજિકલ સિસ્ટમ છે, કોઈ ડરાવણી વસ્તુ નથી. એ તો સ્પષ્ટતા માટેનું એક ટૂલ છે, એને એ રીતે જોવું જોઈએ.
ખૂબ સરસ. આશા છે કે શ્રોતાઓને પણ આ ચર્ચા ઉપયોગી લાગી હશે અને વિચારતા કર્યા હશે.
હા, અને જતા પહેલા એમના માટે એક છેલ્લો વિચાર.
આ જે સિદ્ધાંત છે, વાચક કે સાંભળનારના મનને સમજવાનો, એ ખાલી લખવા પૂરતો જ સીમિત છે કે પછી આપણે જે રીતે વાત કરીએ છીએ, પ્રેઝન્ટેશન આપીએ છીએ, ભણાવીએ છીએ, એ બધા પર પણ લાગુ પડે? શું આ એક સમજ આપણા દરેક પ્રકારના કમ્યુનિકેશનને વધુ સારું, વધુ અસરકારક અને વધુ સહાનુભૂતિપૂર્ણ બનાવી શકે?
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.